તારીખ 25/6/1992 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 388
પરિવાર પ્રત્યે પરિવારમાં નાની હોય કે ઉંમર મોટી હોય એની સાથે કઈ સંબંધ નથી. જન્મ મરણના પ્રસંગ તો દરેક પરિવારમાં સામાન્ય રોગનો ઘટનાક્રમ છે. સમજણમાં એમ હોય કે દુઃખ ન થાય તે સારું, અથવા આવા પ્રસંગે દુઃખના પરિણામ થવાથી નવા કર્મનું બંધન થાય છે એમ જાણવા છતાં અભિપ્રાયમાં મમત્વ ચાલુ રહેલું હોવાને લીધે દુઃખ તો થયા વગર રહેવાનું. ત્યારે ખેડની કેવી રીતે માથા કર્મ ન બનનાર અને પ્રશસ્ત કર્મ બનનાર એ રીતે કેવી રીતે લઈ ગયો એવી વાઘભાઈના પરિવારના પણ માણસો સામાન્ય કક્ષાના હોવાથી દરેક સામાન્ય મનુષ્યને પણ આ પ્રકાર લાગુ પડે છે. કેમ કે એ તો જેવા સામે પાત્રો હોય એને અનુસરીને વાત કરે. ધીરજથી સર્વે સર્વે ખેદ સમાવો. તમારા બધાએ ધીરજ રાખીને શાંતિ રાખીને બને એટલો ખેદ સમાવો અને તેમના અદ્ભુત ગુણોનો ઉકારી વચનોનો આશ્રય કરવો જોઈએ. એમનું સ્મરણ આવ્યા નહીં રહે એ સ્મરણ એ રીતે કરવું કે એમનામાં ગુણો કેવા કેવા હતા, કેવા પ્રકારના એમના ગુણો હતા, કે કેવા કેવા આત્મહિતકારી વચનોની પ્રકાશતા હતા. આ બે વાતને યાદ કરવી, સ્મરણ કરવું તો આ પ્રકારે એમનું સ્મરણ કરવું કે આત્મહિત માટે આપણને શું શું કહેતા હતા અને તેમનામાં પણ કેવા ગુણો હતા પરમાત્માની પ્રાપ્તિ માટેના, એ વારંવાર આશ્રય કરવા યોગ્ય છે. આશ્રય એટલે એમનું અવલંબન કરવા યોગ્ય છે, તમારે એનો આધાર લેવા યોગ્ય છે. આશ્રય લેવા યોગ્ય છે એટલે આધાર લેવા યોગ્ય છે. એમના વચનોનો આધાર લેવો, એમના ગુણોનો આધાર લેવો. સાંસારિક સંબંધોને સ્મરણ માન લેવા, એમના વચનો પણ આત્મહિતકારી વચનો કેવા હતા, આત્મહિતકારી એમના ગુણો કેવા હતા એનું અવલંબન.
એ વ્યક્તિ આત્મિક પ્રતિજ્ઞ હોય
એનું તો મહત્વ રાખવું પણ યોગ્ય નથી. કાંઈક પણ મહત્વ તો ધર્મી જીવને ધર્મના કારણે હોવા યોગ્ય કે રહેવા યોગ્ય છે. કેવળ સાંસારિક જ સંબંધ હોય તો વિસ્મરણ કરવા યોગ્ય. એ જીવ પરિભ્રમણ કરતો કરતો આપણા સંયોગમાં આવી ગયો, એ સંયોગ પણ ખુલ્લો થયો. મનુષ્ય દેહ જે પ્રારબ્ધ ભોગવવાનું હતું તેવીતા પ્રમાણે એના પરિણામોને થયા. પણ આપણે એવા જીવો છે જગતમાં, એવા અનંતા જીવો સાથે પોતાને પણ આવા સંબંધો સંયોગના ભૂતકાળના અનંત વાર થઈ ગયા છે. કોનો કોનો ખેદ કરશે, જીવ કોનો કોનો ખેદ કરશે, અનંતા થઈ ગયા. પૂરો થયો, પૂરી થઈ ગઈ. આપણે તો ગુણથી મતલબ છે, આપણા આત્મગુણોને નિમિત્ત થાય એનું અવલંબન લેવું, આત્મગુણો પ્રગટ થાય એમાં નિમિત્ત થાય એનું અવલંબન લેવું, બીજાનું અવલંબન લેવા યોગ્ય એટલી વાત. કેવળ મમત્વ રાગ પણ કર્યો હોય એવું નથી હોતો, દ્વેષ પણ આ દિવસે કર્યો હોય. જ્યારે જ્યારે પોતાને અનુકૂળ સામાજિકની પ્રવૃત્તિ ન હોય ત્યારે, નાનો બાળક હોય તો એને મા બાપ પ્રત્યે દ્વેષ આવે છે ને, રિસાઈ જાય છે તેને. પાંચ વર્ષનો બાળક હોય અને એનું ધાર્યું ન થાય, રિસાઈ જાય કે ન રિસાઈ જાય. કેવળ રાગ કેવો હોય છે એવું તો બનતું નથી. સંસારિક જીવોમાં જ્યારે ગુણ નથી ને અવગુણ તો કંઈ લાવવા પડતા નથી. અવગુણ તો હોય જ છે, થોડી સોએ સો ઈચ્છાઓ કોઈની પૂરી થાય એવું તો કોઈ નહીં, કોઈનું બનતું નથી, ચક્રવર્તીનું બનતું નથી. ત્યારે રાગ રાગની જગ્યાએ દ્વેષ થયા વિના, રાગનું સ્થાન દ્વેષ લઈ જઈએ અનિવાર્યપણે. હવે શું સંભાળશો, રાગ સંભાળશો કે દ્વેષ સંભાળશો, એ કાંઈ સ્મરણ કરવા યોગ્ય નથી. ખરેખર તો એ સંબંધ વિસ્મરણ કરવા યોગ્ય છે. ધર્મના કારણભૂત જે સદગુણો છે એ સદગુણો વિસ્મરણ કરવા યોગ્ય નથી, અને અવગુણો છે તે સ્મરણ કરવા યોગ્ય નથી. એટલે સામે સામે ન્યાયનો વિષય થઈ ગયો કે ન થયો, તોડવામાં આવે તો ન્યાય તો એમ જ તોડાય. એટલે એમને બધા મુક્ષુઓને ભલામણ લખી નાખી છે કે શ્રી સૌભાગ મુમુક્ષુ એ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલું હોય તો નહીં ભૂલી ગયા બધા, આજ્ઞા આપીને ગયા છે, કહી ગયા છે કરતા પણ ખરેખર તો એ તો એમ કે અમે આ વાત માનીએ છીએ. અમે પણ કોઈ એક જગ્યાએ નાનો એવો ખોટો એમનો ગાડેલો છે. વાત એટલી છે કે કોને કેટલી મુખ્યતા આપવી એ સમજવાનું છે. શાસ્ત્રમાં ઉપદેશ હજારો ગમે છે, હવે કયા ઉપદેશ વચનને મારે મુખ્યતા આપવી, આ આત્માર્થ જીવ સિવાય નક્કી નિર્ણય ન કરી શકે. આત્માર્થી ન હોય તો એને અહીં ઠીક પડે એ વાતનું મુખ્ય કરે, બિન જરૂરી નહીં મુખ્ય કરે, અને જરૂરી પડી રહીએ પોતાના માટે જરૂરી વાત એક વાર પડી રહે અને બિન જરૂરી વાતને ઉપાડીને કરે. મર્મ એટલે શું કે પોતાને કામની ચીજ શું છે એ શ્રીમુદ્ધિના જ વચનો છે. તો શાસ્ત્રમાં માર્ગ કયો છે મર્મ જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે. એટલે કે જ્ઞાનીના આશ્રય તને ન સૂજે એટલું આત્માર્થી પણ ન આવ્યું ને તને ન સૂજે તો જ્ઞાનીના આશ્રય રહેજે. તારે શું કામની ચીજ છે એ કહેશે ને, તારે નકામી હશે એને ના પાડશે એ વાત ને તું છોડી દે, તારે કામની નથી. અને બહુ ભાગાત બીજું છે, મુખ્ય કરવા યોગ્ય ગૌણ થયું છે, ગૌણ કરવા યોગ્ય મુખ્ય થયું છે. એટલે ગાડી પાટે ચડી નથી, મુમુક્ષુની ભૂમિકામાં જ ગાડી પાટે નથી ચડી. આ પરિસ્થિતિ થઈ છે. શ્રી સુભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે, સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જાણ્યું છે કે ખરેખર કોઈનો કોઈ સ્વભાવ નથી. પોતાનો રાગ પોસાય તો પોતે રાગ કરે છે, પોતાનો રાગ ન પોસાય તો પોતે દ્વેષ કરી બેસે છે. મોગો ક્યાં રહ્યો? સગા ઉપર દ્વેષ કરાય એ પ્રશ્ન નથી રહેતો. સગા તો સ્નેહને લઈને સગો છે, સગાઈ શેની છે? સ્નેહની સગાઈ છે. પણ તારો રાગ ન પોસાય ત્યારે તું દ્વેષ કરે છે, અને સગાઈ રહી ક્યાં? તો સંસારનું સ્વરૂપ જ આવું છે. બધા જીવો સંસારી જીવો એવા છે, પોતાનો રાગ અનુકૂળતા પોસાય તો અમે રાગ રાખે, હું તો દ્વેષ કરતા એને વાર નહીં લાગે, એક સેકન્ડમાં પરિણામ રાગમાંથી દ્વેષમાં પલટી જાય.
આશ્ચર્ય કરવા જેવું છે આ, જયારે આવું જ સ્વભાવ છે સંસારી જીવો તો આમાં આશ્ચર્ય કરવા જેવું તો કઈ છે?
આશ્ચર્ય કરવા જેવું નથી. અને એની પાછળ મમત્વ કરીને આ જીવે મરવા જેવું પણ નથી. સામાન્ય વાત થઈ ગઈ એટલે આશ્ચર્યનો તો સવાલ જ નથી. પણ આ જીવ ભૂલ શું કરે છે કે મારા મારા કરીને એની પાછળ બધું કરી બેસે છે. આખો મનુષ્ય ભાવારી બેસે છે એ પોતાના અનંત મરણને નોકરું આપવા બરાબર છે, આમંત્રણ આપવા બરાબર છે. માટે લટકતી સલામ રાખવી કેવી? લટકતી સલામ નો અર્થ ખબર છે? ભેગા સામા મળે પતિ પછી કઈ લેવા કે લેવા, એમાં પ્રસંગ પડ્યો તો પ્રસંગોચિત વ્યવહાર કરી લીધો, આગળ પાછળ કાંઈ લટાકો રાખવાનો એની વાત કરી. પણ પોતો લાળ લંબાવી લંબાવી લંબાવીને મમત્વ કરી કરીને પોતાના આત્માને પાર વિનાનું નુકસાન કરે છે એ કરવા જેવું નથી. જો સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જાણ્યું હોય તો હજી આત્માનું સ્વરૂપ જાણવું તો એક બાજુ રહ્યું, પણ રોજ તને અનુભવ થાય છે આ તો રાગ દ્વેષના પ્રસંગોનો રોજનો અનુભવ છે. આ તો દિવસમાં હો વાર દ વાર
અભિપ્રાયમાં આવી વાત ધ્યાનમાં આવે છે, પણ અભિપ્રાયમાં
સ્વાધ્યાય એટલા માટે જ્ઞાનીઓ ઉપદેશો છે કે ફરમાયો છે કે કોઈ રીતે પણ તું અમારા અભિપ્રાય અનુસાર તારો અભિપ્રાય ઘડ તો તારી શ્રદ્ધા ફરશે, નહીં તો શ્રદ્ધા નહીં ફરે કોઈ દિવસ. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેણે જાણ્યું છે તેને તે સંસારના પદાર્થની પ્રાપ્તિથી કે અપ્રાપ્તિથી હર્ષ થવા યોગ્ય પોતાના પ્રત્યે દ્વેષ કરે તો પણ એને એના પ્રત્યે એટલો દ્વેષ કરે, રાગ કરે તો પણ એના પ્રત્યે એને એટલો રાગ આવે નહીં, એટલો રાગનો ઉદય છે. સંસારનું સ્વરૂપ એવું છે કે રાગ પલટો મારશે એટલે દ્વેષ કરી બેસશે. આપણે તો લટકતી સલામ રાખો, જેમને જેમ સંબંધ છે ત્યારે સંબંધ નથી એનું ભાન રાખવું. શું સંબંધ જ્યારે વિદ્યમાન છે, ઉદય વર્તી રહ્યો છે ત્યારે જ સંબંધ નથી એ ભાનમાં રાખવાની જરૂર છે, પછી કાંઈ તકલીફ નથી. અને નહીંતર તકલીફનો પાર પણ નથી. જ્ઞાનીઓ એક હોય તો પણ અનંત અજ્ઞાનીઓ કરતા એની કિંમત વધારે છે. સંખ્યાએ કિંમત માપવી નહીં, કદી પણ સંખ્યાથી કિંમત માપવી નહીં. સોનુને હીરા લોઢા કરતા જગતમાં ઓછા જ હોય હંમેશા, લોઢું જ વધારે હોય. પણ એથી કઈ લોઢાના ભાવ વધારે આપે કોઈ
નહીં.
એ તો આપણે તો આપણામાંથી શું કરવાનું છે એ જોવાનું છે. આપણે જગતનો વિચાર કરીએ છીએ એવો પરલક્ષી વિચાર કરવાની આદત આત્માને નુકસાન કરનારી છે. આપણો વિચાર કરવાનો છે કે આપણામાં અવગુણરૂપી કાંકરા કેટલા, ગુણમાં અવગુણરૂપી કાંકરા કેટલા, એ આપણામાં જોવાનું. સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જેને જાણ્યું છે એવા જ્ઞાનીઓને તો સંસારના પદાર્થો પ્રાપ્ત થાય કે અનુકૂળ થાય, અપ્રાપ્ત થાય કે પ્રતિકૂળ થાય, તો તેથી તેને હર્ષ તો થવા યોગ્ય નથી. તો પણ સંસારનું સ્વરૂપ જ અનિત્ય છે, સંયોગ વિયોગ એ નિશ્ચિત થયેલી વાતો છે, એમાં વિશેષ હર્ષો કરવા યોગ્ય નથી. તો પણ એમ જણાય છે કે પોતાના પરિણામની પણ સાથે લે છે ને, તો પણ એમ જણાય છે કે સત્પુરુષના સમાગમની પ્રાપ્તિથી કાંઈ પણ હર્ષ અને તેમના વિયોગથી કાંઈ પણ ભેદ અમુક સંસ્થાન સુધી તેમને પણ થવા યોગ્ય છે. આ પોતાની વાત રહે છે કે અમે તો સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જાણ્યું છે, અમે તો સંસારનું સ્વરૂપ સ્પષ્ટ જાણ્યું છે, અમારા આત્મા માટે ઈચ્છીએ છીએ, એ જ અમે સર્વ આત્માઓ માટે ઈચ્છીએ છીએ, અમારા પરિવાર અને અમારા દેહ માટે જે ઈચ્છીએ છીએ એ જ જગતના જીવો માટે ઈચ્છીએ છીએ, એવો સંભાવ કેળવો છે. મારું તમારું કાંઈ નથી રહેશે, તો પણ સત્પુરુષનો સંયોગ અમને પણ હર્ષનું કારણ થાય છે, સત્પુરુષનો યોગ અમને પણ ખેદનો કારણ થાય છે. એ તો અમુક સંસ્થાન સુધી પ્રાયોગ્ય છે. મુનિ દશા પહેલાં અથવા ઉત્કૃષ્ટ શ્રાવક દશા થયા પહેલાં જ્યાં સુધી ગ્રહવાસ છે ત્યાં સુધી એ પરિણામ થવાયું છે. જ્યારે વિતરાગતાને લઈને ગ્રહવાસ છૂટે, ઉત્કૃષ્ટ શ્રાવક પણ કર્માનુરૂપ અને મુનિ દશામાં કોઈ પણ પ્રસંગ બને તો પછી એને કાંઈ લેવા દેવા એ છાપામાં વાંચે એવી રીતે ખબર પડે ને, કેવી રીતે અત્યારે જેમ છાપામાં ખબર પડે ને, વાંચી મરો વાંચે તો કયો વાંચી મરી ગયો
નહીં લેવા દેવાનું
હાલો આગળ બીજું બીજું શું એમ એના પરિવારનું એને કાંઈ સંભળાય ભૂતકાળના પરિવાર એ જ લાગે છે. જેટલું લાગે એટલું સાચી મરણ લાગે
એટલું લાગે
મારે કઈ છે ગ્રહવાસ સુધી છે એને પોતાના મહત્વને કારણે લાગે છે એમ મુમુક્ષુને પણ અથવા જ્ઞાનીને પણ અમુક ગુણ સ્થાન સુધી પોતાના પરિવારના કે ધર્માત્માના વિયોગના એના પરિણામો પર અસર આવે કૃષ્ણ એ સંસારના સંબંધીનો તો ભેદ કરવા યોગ્ય નથી પણ સત્પુરુષનો વિયોગ થાય તો એ ફેદ થવા યોગ્ય છે અમુક ગુણ સ્થાન સુધી એ ફેદ થવા યોગ્ય છે તે સ્વસ્થાનનો પરિણામ છે તે અસ્થાનના પરિણામ નથી ન થાય તો પછી બરાબર નથી પાછું એ પ્રશસ્ત દિવસ ન થાય તો એ યોગ્યતા બરાબર કારણ આત્મલાભના નિમિત્તનો વિયોગ છે આત્મલાભ થવામાં જે નિમિત્ત હતા એનો વિયોગ છે આત્મિક દ્રષ્ટિએ પોતાનો લાભ થતો છે નિમિત્ત અભિપ્રાયમાં તો જુદી વાત બહારમાં એ પ્રકારનો રાગ આવ્યા વિના રેની સંયોગમાં વિયોગમાં દ્વેષ આવ્યા વિના જો શકાય કે દુઃખ થાય હાનિ થાય છે મારો લાભ થતો મને એમના સંયોગ છે મારી કોઈ યોગ્યતા એવી હતી કે એમનો સંયોગ થતા મારા ઉત્પાદનમાં વિશેષ કરીને પરિણામોમાં આત્મલાભ થવાના પ્રકારો ભૂજતા હતા એ લાભ મારો થયેલો હતો અથવા મારી આત્મરૂચિને પોષણ મળે મારી આત્મરૂચિને પોષણ મળે એવું પોતાની રૂચિને પોષાતું નથી એટલે એનો ખેદ થયા વિના સ્વાભાવિક પણ થાય છે આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો એ આત્મસિદ્ધિ લખીને મોકલી છે જે આસો મહિનામાં લખ્યું કે પછી આ જેઠ મહિને જયા છે આસોમાં ઘડી આવીમાં હતા ઓગણત્રીસ માં
780
માં ઓરિજિનલ લેંગ્વેજ મોકલેલો હતો પોતાના હાથે લખેલો હતો ઓરિજિનલ સુભાષભાઈ માટે લખેલો અને સુભાષભાઈને મોકલેલો પછી એની નકલ થઈ થઈને ગુલાબની મુક્તિઓ પાસે ગયેલી પૂરી જીવનની પાસે ગયેલો પણ આપણા સ્વાધ્યાય હોલમાં એમના હસ્તાક્ષરે જે આત્મસિદ્ધિ લખાયેલી છે એનો બ્લોગ બનાવીને જે પ્રસિદ્ધ થયેલું છે એ વધાવીને રાખેલું છે પરિચય જીવન પરિચય આવી ગયો ને એની પાછળ ગુરુદેવની જે દિવાલ છે રૂમની ત્યાં જે સમાજ છે સમાજની ગાડીમાં ગોપાળદેવના હસ્તલિખિત આત્મસ્તુતિ મઢાવીને રાખેલી બધું જોયેલું ધ્યાનથી એક એક દિવાલને એક એક વચનમંદિર પરિસરમાં તો ધ્યાનથી અભ્યાસ કરવાની દ્રષ્ટિ જોયું આત્મસિદ્ધિ ગ્રંથ તમારી પાસે રાખશો ત્રંબક અને મણીને વિચારવાની ઈચ્છા હોય તો વિચાર તમારો ભાવ હોય તો તમારા માટે થોડો અઘરો ગ્રંથ છે તો પણ ઈચ્છા હોય તો વિચારશો પણ તે પહેલાં કેટલાક વચનો અને સદગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે. એ પહેલાં કાંઈ તમને સમજાય એવું વાંચશો તો વધારે અનુકૂળ પડશે એમ લાગે છે. આમાં તમારી યોગ્યતા માટે આ મારો અભિપ્રાય છે. સુભાગભાઈ માટે છેલ્લું એક વચન લખે છે કે સ્ત્રી સૌભાગની સરળતા પરમાર્થ સંબંધી નિષ્ઠય અને મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા. તમને એના સદગુણોનો કેટલો ખ્યાલ છે તમે જાણો, હું તમને કેટલો ખ્યાલ આપું છું એમ કહેતા એમની એક તો સરળતા હતી એ સરળતા અસાધારણ હતી. શું
અસાધારણ સરળતા?
અસાધારણ સરળતા હતી સુભાષચંદ્ર. અને મુમુક્ષુની ભૂમિકામાં આ રીતે મોટો સદગુણ છે. મુમુક્ષુની ભૂમિકાનો કોઈ મોટો સદગુણ હોય તો આ સરળતાનો છે, અવગુણ હોય તો વક્રતાનો છે. શું અને એ વક્રતા પરિણામને અંતર્મુખ થવા નહીં દે. વક્રતા એટલે પિરિયત, આડું હાલવું. વક્રતા એટલે આડું હાલવું. આડા ભાવે દ્રવ્ય પણ આડું થઈ જાય છે, ત્રિંજ ગતિમાં ચાલ્યો જાય છે. એટલે વક્રતા ત્યાગવા યોગ્ય છે. ભલે એક વાર સરળતા રાખતા નુકસાન થતું હોય, અમથી અમથી તો વક્રતા ન કરવી, પણ એક વાર વક્રતા છોડતા અને સરળતા રાખતા પોતાને નુકસાન થતું હોય, દુનિયાદારની દ્રષ્ટિએ, સંયોગની દ્રષ્ટિએ, તો સહન કરીને સરળતા રાખવી.
સરળતા રાખવી, સહન કરીને
સરળતાથી પછી નુકસાન થઈ જાય છે. માટે અમુક તો આપણે બહુ પેક છે, પેક રહેવું જોઈએ. પેક એટલે હું વક્રતાવાળા રહેવું જોઈએ. ખરેખર સહેજે સરળતા રહેતી હોય તો નુકસાન છે. એ સરળતાને કારણે નથી, એવા જ પૂર્વકર્મના યુગાનું યુગના કારણે છે એમ રહ્યું. કેમ કે ગુણ નુકસાનનું કારણ થાય નહીં, ગુણ નુકસાનમાં નિમિત્ત પડે નહીં, અવગુણ જ નુકસાનમાં નિમિત્ત પડે. ગુણ નિમિત્ત અથવા ગુણ અવગુણનું સ્વયં રહેલું છે. જેમ દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષ કોઈને દુર્ગતિમાં નુકસાન પડે નહીં, કોઈને આત્મામાં આત્મિક નુકસાન થાય એવું નિમિત્તત્વ જ એનામાં નથી. તો પછી ઋષભદેવ ભગવાનની વાણી નીકળી ને એનાથી નુકસાન થયું એ વાત વિચારવા જેવી. ગાડું ગાડું બોલી જાય ને, મોક્ષ ગતિ પણ બંધ હતી અને નરક ગતિ પણ બંધ હતી. ભગવાનની વાણી નીકળી ત્યારે બે ગતિ ચાલુ થઈ ગઈ. તો વાણીને કારણે બે ગતિ ચાલુ થઈ
નહીં,
વાણીના કારણે એક જ ગતિ ચાલુ થઈ. પણ જે જીવો પોતાની અયોગ્યતાને વશ ઊંધા ગયા, જેને ઊંધા વિચાર આવ્યા, તે નરક ગતિમાં ચાલ્યા ગયા. પોતાને કારણે ગયા છે, વાણીના નિમિત્તે. એમ સરળતા આદિ ગુણોથી એમ
શરૂઆત કરવી હોય તો સરળતા ગુણ પહેલા હોવો જોઈએ.
પહેલો સરળતા આવે કેમ કે એનું પૂર્ણ શુદ્ધ થયું છે. પૂર્ણ શુદ્ધ થવું છે એટલે સરળતા તો પહેલા આવે. પહેલે ધડાકે સરળતા
પછી સરળતા કરીએ તો પહેલા પૂર્ણતાનું લક્ષ્ય કરીએ. ચાલે કે નહીં?
પૂર્ણતાનું લક્ષ્ય પહેલા કરવું એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. સરળતા આપોઆપ આવ્યા વિના પૂર્ણતાના લક્ષે સરળતા આદિ ગુણ આવ્યા વિના. સ્ત્રી સ્વભાવની સરળતા પરમાર્થ સંબંધીનો નિશ્ચય, આત્મકલ્યાણ માટેનો દ્રઢ નિશ્ચય, તમને ખ્યાલ છે કે આ જીવ આત્મહિત કરવા માટે દ્રઢ નિશ્ચય હોય તો દ્રઢ મોક્ષ ઈચ્છા હતી એને, જો એટલે એમ કહ્યું કે એમને પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું હતું. સત્પુરુષ પ્રત્યેની આજ્ઞા રૂપ પ્રછંદ વિરોધ પણ એની એમને પરમ ભક્તિને વિશ્વસનીયતા સંપાદન કરી. પહેલું સંકેત એમને પ્રાપ્ત હતું, ત્યાર પછી બીજું ને ત્રીજું છેલ્લા દિવસોમાં એમને
પ્રાપ્ત
કર્યું. એ પહેલું હતું તો બીજું થયું, પહેલું પ્રદક્ષિણ એને બીજું થાય એ અહીંયા બનતું. ક્રમ વિપર્યાસથી કામ નથી થતું, ક્રમો કામ થાય છે. વિજ્ઞાન છે ને તો સાયન્સ છે. પરમાર્થ સંબંધી તેમનો નિશ્ચય, સરળતા નિશ્ચય અને મનુષ્ય પ્રત્યેની ઉપકારતા, એ સારી ગુણતા. એવું નથી કે સાધન સંપન્ન હોય ને બીજાને બે પૈસાની મદદ કરે તો એને ઉપકાર કર્યો ગણાય. એ તો પછી જો જેને જેની પાસે અનાજ ન હોય ઉપદેશ આપી જ ન હોય ને, તો પછી જેની પાસે અનાજ ન હોય ઉપદેશ જ ન આપી શકે ને, એમ થાય ને? ખાધા વગર, ખાધા વગર કે ખબર આવ્યા વગર ખવડાવવાની સ્થિતિ જ ન હોય તો શું કરવું? ઉપદેશ બંધ રાખો. વિતરાગ થયા, વિતરેક ખોટી વાત છે, વિતરાગ થયા, મુનિ થયા, નિર્વિરંત થયા, વિનેશ્વર થયા, એ પેલા ખવડાવવા ગયા બધાને. એટલે હું તો પેલા જમી લે, એટલે હું તને લાવી દઉં છું, પછી તો હું તને ઉપદેશ આપીશ એમ કરે. એને એમ કહે છે કે હું ખાતો નથી, હું ખાતો નથી, અને આ ઉપદેશ ખાવામાં ખાધા વગર જ ગ્રહણ કરવાની ચીજ છે. તમારા જેવા એક ભાઈ અમને મળી ગયા હતા ઘણા વર્ષ પહેલા, શાંતિભાઈની દુકાને ચૈતન્ય સ્પોર્ટમાં બેઠા બેઠા ચક્કર ચોપા કરતા. તમારે ચક્કર ચોપા સાંભળે એમાં આમના જેવા તો ગરબામાં ભેગા થઈ ગયા. આવું આખા ભૂઠા ભૂઠા પેટા એવી વાતો થાય કે જુઓ, શાંતિભાઈ જવાબ દીધો, હું તો બોલ્યો જેણે આ વાતો કરી છે ને એવા અમારા જ્ઞેશ્વર ને અમારા મુનિઓ જેને અમે વંદન કરીએ છીએ, એને તો પોતે ભૂછા પેટે જ આ વાત કરી છે, કે એને પેટ ભરીને વાત નથી કરી છે. એટલે જગતના જે પેલા પેટ ભરવાની વાત છે ને, સૌથી પેલા પેટ ભરો, પોતે પેટ ભરો છે ને, સૌથી પેલા પેટ ભરો, સૌથી પેલા પેટ ભરો, સૌથી પેલા પેટ ભરો, એ ધૂમ લાગી જાય છે. કોઈ કહે છે આરસ પડી ગયો નાનુભાઈ, ગપ્પા લેવું નથી આવા ગરી જાય મગજમાં, એવું બધું વાંચી ને હાંડ્યું હોય ને, તો પછી બધા ભૂસા ભરાઈ જાય. હે વાત છે, મૂંઝવણ થાય એવું છે. આ વાત સાંભળીને એ બધું ભરાઈ ગયું હોય એને મૂંઝવણ થાય. આવ્યા છો ઠેકાણે એનો વાંધો નથી. આ રસ્તો જે છે ગુરુદેવે પ્રકાશિત કર્યો છે, અલૌકિક માર્ગ છે. જગતમાં અત્યારે એ વાત ક્યાંય નહોતી, ભૂતકાળમાં હતી, તીર્થન કરો જે પ્રસિદ્ધ કરેલી, પણ અત્યારે ક્યાંય નહોતી એ વાત અમે પ્રસિદ્ધ કરી. ઘરે ઘરે એ વાત ચાલતી થઈ ગઈ.
વિસ્મરણ કરવા યોગ્ય નથી. 9 મિનિટ આપણે ચાલુ વાંચ્યું છે, 9 મિનિટ
ઉપલબ્ધ હોય વિસ્મરણ કરવા યોગ્ય
નથી, લાભ જ મળે.
જેમ કે કૃપાળુ દેવમાં ઉત્કૃષ્ટ પાત્ર જે હતા, તો એમને ભલામણ આપી કે તમે વિસ્મરણ ન કરો. એમ ગુરુદેવ ના આશ્રયમાં જે ઉત્કૃષ્ટ પાત્ર જ્ઞાની થયા હોય તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. એ આપોઆપ આવી ગયું, આપોઆપ એ
આવી ગયું.
પત્ર વ્યવહાર ચાલ્યો છે, દેખાય છે તે પછી આગળના વર્ષોમાં એ પત્રો ની સંખ્યા પત્ર લખવાનો વિકલ્પ જ નથી આવતો, ઉત્તર દેવાનો પણ વિકલ્પ નથી આવતો. એટલે ક્યાંક ક્યાંક એમને એમ લીધું છે, પત્ર જે મળ્યા છે ચંદુરભાઈને મણીભાઈ ઉપર, મારા પત્ર ન મળે તો વિશેષ નહીં લગાવતા, મારી કોઈ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે હું પત્ર ઓછા લખું છું. એમ એકાદ જગ્યાએ જગ્યાએ ઉલ્લેખ મળે છે. પ્રભાતભાઈ દેવાના પણ 10% પત્રો ઉપલબ્ધ નથી,
વધારે
એમાં શું છે કે પોતે કેટલું વજન આપે છે એના ઉપર આધાર છે. એમ થાય કે મારા માટે વ્યક્તિગત રીતે આવો ઉલ્લેખ કર્યો છે તો મારે એ વાત પાછળ પડી જવું જોઈએ, એવું ધ્યાન જાય તો એ ઘણો પોતાના આત્માનો વિકાસ સાધી શકે. એવું ધ્યાન ન ગયું હોય અને હળવાશમાં લાઇટલી લઈ લીધું હોય બહુ ભાગ તો માણસ પોતાના વિષયની વાત હોય એટલી ગંભીરતાથી ન લઈએ, એટલી ગંભીરતાથી ન લઈએ એટલે પછી એને લઈને જે ગુણ થવો જોઈએ. એમના પરિવાર સાથે થોડો પત્ર વ્યવહાર તો થાય. સુભાજીભાઈ એમના જીવનમાં બીજા મુખ્ય પરમાર્થને પામે એ પ્રકારની એમની પણ પરિણામની પ્રવૃત્તિ રહ્યા કરતી હતી. પારમાર્થિક વ્યવહારી વ્યવહાર પરમાર્થ એને કહેવાય, એ પારમાર્થિક વ્યવહાર કરે છે.
આમ તો જ્ઞાનીને મુમુક્ષ દરેકને સમજાય ને બધા પામો.
જ્ઞાની મુમુક્ષુ એટલે જ્ઞાનીના રસ્તે ચાલવા ઈચ્છતો જીવ, એનું નામ
મુમુક્ષુ.
એટલે જ્ઞાનીનું જ અનુસરણ કરે, જ્ઞાની કહે તો એની આજ્ઞા શિરોધાર્ય કરે. સૌભાગ્યનો અપૂરો સમાજ વિમરણ એ ટાઈટલ નીચે એમને ડૉક્ટર ભગવાન દાસ મનસુખલાલ કિરતચંદ દેવવર્મીના છે, ઋષિમુજીના પ્રત્યક્ષ પરિચયમાં આવેલા સાક્ષર હતા. એમને કેટલાક ગ્રંથો માટેનો સુધારા વધારાનું કામ સોંપતા હતા. એમના પુત્ર એ પોતે પણ સાક્ષર છે. અને અધ્યાત્મ રાજચંદ્ર નામનો એક બહુ મોટો ગ્રંથ શ્રીમદજીના જીવન ઉપર લખે છે, એ તમે આ પ્રકરણ લખ્યા છે. એમાં આ પ્રકરણ થયેલું છે. પ્રકરણ પૂરું કરતા પહેલા એમ લખે છે કે આવી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રસંગ આત્મામાં સમાતી અદભુત રત્નત્રયનો ઉદ્બોધ કરનારની સૌભાગ્યને અંતિમ આરાધના કરાવતી આવી અદભુત છે શ્રીમદની આ પરમ અમૃત પત્ર રત્નત્રયી. ત્રણ પત્ર ને ત્રણ રત્ન એવું નામ
આપ્યું.
શ્રીમદ ને આ અમૃત પત્ર રત્નત્રયી ની સમયસાર આદિ શાસ્ત્ર સદસ્યના જાણ પરમાર્થ પ્રેમી સૌભાગ્યના આત્મા ઉપર અજબ ચમત્કારી અસર થઈ. આ ત્રણ પત્રોની સૌભાગ્યભાઈ ઉપર બહુ અસર થઈ. કેવા હતા સૌભાગ્યભાઈ? કે સમય સારા જે શાસ્ત્રના રહસ્યના જાણનારા હતા. તેનું સૂચન સૌભાગ્ય જેઠવદી તેજના દિને શ્રીમદ પર લખેલા આ પત્રમાં જોવા મળે છે. હવે સૌભાગ્યભાઈનો પત્ર શું હતો? જેઠવદી જોઈએ એટલે એક અઠવાડિયા પહેલા આપનો કૃપાપત્ર સેવકને સંભાળ લેવા આવ્યો તે પહોંચ્યો છે. આપ સાહેબે આત્મા વિશે લીધું તો આપની કૃપાથી ઘણું કરીને મારા ધારવા પ્રમાણે તેમ જ વર્તે છે. આપ સાહેબે આત્મા વિશે લીધું એવી જેવા જ પરિણામ મારા આત્માને વિશે હવે વર્તે છે. આપની કૃપાથી મોહ હવે કઈ નથી. હવે કુટુંબ પ્રત્યેનો કોઈ મોહનો વિચાર
નથી.
દેહ છૂટો પડી ગયો પછી કુટુંબ ને ક્યાં વાત કરવી? મારો દેહ છૂટો પડી ગયો છે અને એક આપનો જ આધાર છે. કઈક વિચાર આવે છે એ પરમ ઉપકારી હોવાથી પરમાત્માથી પણ વિશેષ ઉપકાર આપે કરેલો હોવાથી કેવો અનંત તીર્થંકરો થી અધિક કઈક આધાર તો આપનો છે. સહજાત્મ સ્વરૂપ સ્વામીનું સ્મરણ દિને રાત કરે. હવે આપ સ્વીકારો તો કરું મારા પરિણામ તો આપ જેટલા માન્ય કરો છો. ખરું મારે કાંઈ એમાં કહેવાનું હતું
નથી.
હું તો મારા પરિણામ થોડો સરળતાથી નિવેદન કરી રહ્યા છું. આપને કેટલું સ્વીકારવું એ આપનો વિષય છે, મારો વિષય
નથી.
આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણ છું, કાંઈ જાણતો
નથી.
અનુભવ થયા પછી એમ લખે છે. હું આજે તો હજી થોડોક શોક્ષણ મળે, થોડુંક વાંચ્યું હોય, થોડું ખાંદ્યું હોય, ચાલો ખાતે ઉભરે ઉભરે ને બહાર નીકળવા માંડે અધૂરો છૂટા. હું પામર કાંઈ જાણતો અને શ્રીમદની આ સમય સારા જે સર્વશાસ્ત્રોના પરમ નિચોડરૂપ પરમ ચમત્કારિક અમૃત પત્ર રત્નત્રયની સૌભાગ્યના દિવ્ય આત્મા ઉપર શ્રી જાદુ અસર થઈ. 1953 ના જેઠ વદ છઠ ના દિને લખેલા સૌભાગ્યનું હૃદય ખોલતો આ સૌભાગ્યનો છેલ્લો પત્ર જ બોલેલો છે. હવે એમનો છેલ્લો પત્ર છે. પછી અંબાલાલભાઈનો તો પછી છે, પહેલા આમનો લીધો છે. સૌભાગભાઈના બે પત્રો આ અંશ લીધા છે. આમના તો ત્રણ પત્રો હતા ને છેલ્લા ત્રણ પત્રો ની અસર ઘણી થઈ હતી. શ્રીમદજીના તો છેલ્લા ત્રણ પત્રો જે આપણે વાંચ્યા એ સાતસો ઓગણસી એકાશી હા જે તો છઠમો છે. પણ આ તો શું છે કે એમને તો એમને એ ત્રણ પત્રની અસર ઘણી થઈ છે. એ દરમિયાનમાં જે પત્ર વ્યવહાર ચાલ્યો એ પત્ર વ્યવહાર એ અસર બતાવે છે. એને જેઠવદ નોમ ને બુધવારે મૃતક છે. એવો આગળ ભાગ થયેલો, યેશુ નામ ને બુધવારે મતલબ છે એવો આગળ ભાગ થયેલો, તે શુદ્ધ નામનું તો બન્યું નહીં. હજી જીવતો છું, વસ્ત્રી જેતો હું, છતાં તે તારીખ ગઈ તો જેઠો નોમ ને બુધવારે છે, જેઠ સુધ નોમ ને બે છૂટવાનો હતો એના બદલા કદાચ વધ નોમ છૂટ છે, એ વધ દશે ને છૂટે છે. એમને કહીએ લખ્યું છે એ વિકલ્પ તો તમે છોડી દીધો, હવે તમે તિથિ નો વિકલ્પ છોડી દીધો, ભલે નોમે થાય, બુધવારે થાય, ગુરુવારે થાય, એ વિચાર વિકલ્પ કરવા જેવો નથી. પોતાના મૃત્યુની ચર્ચા કરે છે, આ તારીખે મારી મૃત્યુ છે, બોલો કેટલો કેટલો ભય ચાલ્યો ગયો છે,
સંપૂર્ણ ભય ચાલ્યો ગયો.
હા, આત્મા અગર અમર અવિનાશી છે એનો ભેટો એ શરીર છૂટવાનું છે, તો જીરણ થઈ ગયું તો છૂટે નહીં, તો શું કરે, ફાટે ગયેલા કપડાને ક્યાં સુધી પહેરે. ઘણું કરી તે તારીખે મૃતક થશે એમ ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આ કૃપા દ્રષ્ટિ રાખશો, અને દેહ ને આત્મા જુદો છે, દેહની કૃપા દ્રષ્ટિ રાખશો તો બધી રીતે કૃપા દ્રષ્ટિ એટલે પૂરેપૂરી કૃપા છે જ એમ પોતે સ્વીકારી લીધો છે. દેહ ને આત્મા જુદો છે, તે જે જળ છે, આત્મા ચૈતન્ય છે, તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજાવામાં આવતો નહોતો, વાત સાંભળી હતી પણ અત્યાર સુધી એ વાત પ્રત્યક્ષ નહોતી થઈ. પણ દિન આઠ થયા તો જેઠવદ છઠે લખે છે, એટલે આગલા આઠ દિવસ પહેલા, એટલે જેઠ સુધી ચૌદશ લગભગ, તેરસ ચૌદશ લગભગ, આપની કૃપાથી, અનુભવ ગોચરથી, સમજવાથી નહીં, વિચારથી નહીં, અનુભવ ગોચરથી બે ફટ રાખ દઈને પણ પ્રગટ જુદો દેખાય છે. અત્યારે અમને પ્રત્યક્ષ આત્મા જુદો શરીર જુદો ને આત્મા જુદો કરી ગયો છે, અને રાત દિવસ દિવસે નહીં, રાત અને દિવસ નિરંતર આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે, એ આપને સહેજે જણાવવા લીધું છે. આ પત્રમાં એમને છેલ્લા પત્રમાં પોતાની દશા અઠવાડિયા પહેલા થઈ એમને જણાવ્યું. એટલા સરળ હતા, એક અંશ અસત્ય લખે એ કલ્પના કરવા જેવી નથી. જેણે પોતાના દોષ વીણી વીણીને લેખા છે એ એવડો મોટો અપરાધ ન કરે કે પોતાને ગુણ ન થયો હોય ને ગુણ થયો હોય બતાવે. બહુ સરળ, અતિ સરળ જોયું છે. કદાચ એમ કહી શકાય કે એવી સરળતા વાળા મુક્તિ જોવા મળે એવા સરળ મુક્તિની સરળતા, અદભુત સરળતા. આ પત્રમાં સૌભાગ્ય પોતાનું મૃત્યુ, પોતાનો દેહ જેઠવદ નામના દિને થવાનો પોતાને ભાસ થયો હોવાનું લખ્યું છે, જેઠવદ નામના દિને. પણ તેમનો દેહાંત જેઠવદ દશમને સવારે દસમ પચાસ મિનિટે અપૂર્વ સમાધિ ભાવે થયો, અને એક પરિચય નોંધમાં નોંધાયેલું છે તેમ જે સમયે સૌભાગ્યનો દેહાંત થયો તે જ સમયે જ્ઞાન બળથી જાણી સામાન્યપણે ઉષ્ણ જળથી સ્નાન કરનારા સુકોમળ સુંદર પહેરેલે કપડે ઠંડા પાણીને સ્નાન કરવા બેસી ગયા, અને કરનારા અને સૌભાગ્યના દેહાંતનો તાર તો થોડા કલાક પછી મળ્યો. તાર તો થોડા એ કલાકનું સ્નાન કરીને પથ્થા લાગતો કે આ દિવસે તારીખ વાર અને સમય ખ્યાલમાં આવી ગયો આટલા વાગે આજે બહુ વિચિત્રતા વિચિત્રતા ઘણી વાત સૌભાગ્યના પૂર્વ સમાધિ મરણના સાક્ષી શ્રી અંબાલાલભાઈ જેઠ વદ અગિયારસ ના દિને ત્યાર પછી બીજા દિવસે ક્રિયા બતાવી બીજા દિવસે હિંમત પર લખેલા પત્રમાં સૌભાગ્યના સમાધિ મરણ નું સાદ્રશ્ય આલેખન ઉપસ્થિત હતા. એમને કેવી રીતે દે, કેવી કેવા પરિણામ સ્મરણના સદભાવમાં દે કર્યો છે એનું વર્ણન પોતાની જે સમજમાં આવ્યું. જે પ્રભુ બેહદ દિલગીર છું, દિલગીરી સાથે લખે છે પણ અંબાલાલભાઈ પ્રભુ કરીને પત્ર લખે છે કે પરમ પૂજ્ય પૂજવા યોગ્ય, પરમ પૂજ્ય પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય આપણા તો વિશેષણ સૌભાગ્યભાઈ માટે લગાડ્યા છે. મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબ એને પણ એવી રીતે લખ્યું, મહાન શ્રી સૌભાગ્યભાઈ સાહેબ પરમ સમાધિ ભાવે શુદ્ધ આત્માના ઉપયોગ પૂર્વક આ ક્ષણી શુદ્ધ આત્માના ઉપયોગ પૂર્વક સમાધિ મરણે એમને દેહ ત્યાગ કર્યો. પવિત્ર પુરુષની દુઃખ વેદનાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું, એને જે પ્રાણ છૂટે ત્યારે જે વિશેષપણે દુઃખ થાય છે એ વેદવાની એમની જે સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્ય પણ એ વખતે આત્માના પુરુષાર્થની ઉગ્રતા અને સદગુરુ પ્રત્યેના એક નિષ્ઠતા ભાવ, આપના પ્રત્યેનો એક નિષ્ઠ ભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ, એ જોઈને મને બહુ જ આનંદ થાય છે. છેલ્લી દશામાં હું ઉપસ્થિત હતો, મને બહુ આનંદ થાય, સ્મરણ કરીને પણ મને આનંદ થાય. આવી દશામાં દ્રષ્ટિએ બહુ સારી દશામાં એમને દેહો વારંવાર તેમના ઉત્તમો ઉત્તમ ગુણો અને મારા પુત્રની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. તમને વાળનારી હતા અંબાલાલભાઈને વાળનાર આ એક પુરુષ છે. તમારે કાંઈ માર્ગ જોતો હોય તો ગ્રસ્ત વિશ્વમાં એક પુરુષ છે અંબાલાલભાઈ વાળનારો, મારા પુત્રીનો ઉપકાર પણ સ્મૃતિમાં આવ્યા કરે. ચોકડી ચોકડી એટલા માટે કરે છે કોઈ બિનજરૂરી ભાગ કાઢી નાખવા, કાઢી નાખવા. વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મ ઉપયોગ ભૂલી ગયા હોય, વેદનાની શરીર વેદનાની સ્થિતિમાં રખે ઉપયોગ ચૂકાઈ જાય અથવા દુઃખના લક્ષમાં ચડી ગયા હોય તો સ્મરણ આપ્યું હોય તો ઠીક એમ ધારીને ભારસીભાઈની સલાહ લઈને મેં સર્જાત્મ સ્વરૂપ સ્વામી એવું એક બે અને ત્રણ વાર નામ દીધું. છેલ્લે છેલ્લે સંભળાવતા હતા પોતે, એટલે પોતે બોલ્યા, સંભળાવ્યું ત્યારે પોતે બોલ્યા. હા, એ જ મારો લક્ષ્ય છે, મારો લક્ષ્ય બરાબર છે. હું કાંઈ ભૂલી ગયો, શરીરની વેદનામાં હું કાંઈ પ્રયોજન છોડી દીધું. મારે કેટલો ઉપદેશ કરવાની ઈચ્છા છે પણ મને હવે તેવો વખત નથી. જ્ઞાન થઈ ગયું છે ને, નહીતર તમને કહે જ કાંઈ. જ્ઞાન તો થયું છે, કેટલીક વાત તમને હું કરત એ રીતે પુરસાદ બહુ સારો છે. જે એમની પરિણતિ ચાલે છે એ વાત એમને કહેવાની ઈચ્છા થઈ છે અને અંબાલાલ પરિસ્થિતિ એમની કૃપા દ્રષ્ટિ પણ ઘણી હતી. હવે અત્યારે વખત નથી, અત્યારે હવે છેલ્લા છેલ્લી મિનિટો છેલ્લા કલાકોમાં એ વખત હું સમાધિ ભાવમાં છું, હું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં, મને કઈ સંભળાવવાની જરૂર નથી. મરણ વખતે કોઈ એમ કહે કે મને સંભળાવો તો એની યોગ્યતા એટલી ઝીણી છે વિશેષ યોગ્યતા વાળા બીજને સંભળાવવાની જરૂર હતી, નિમિત્ત ઉપર લક્ષ્ય નથી દેતો, ઉપાદાન ઉપર એના પરિણામ એટલા જોરદાર છે, એને સંભળાવવાની જરૂર હોય
નહીં
એવી આત્માની મુખ્યતામાં આપણે. હવે મને કઈ કહીશ નહીં, કારણ કે મને ખેદ રહે છે, એ મને મારા મારા પુરુષાર્થની અંદર ધ્યાન લીધે ખેંચાઈ મને ફાવતું
નથી.
એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણ યોગ થી નમસ્કાર કર્યો, બધા વંદના કરી હતા. હમણાં બે છોકરો છૂટશે, એટલો ટાઈમ છે ને આ આત્માની વાતો કરે છે. આ બાજુ બે છૂટવાનું ટાણું આવ્યું છે ને સમાધિ મરણ ની આત્માની વાતો કરે છે. નમસ્કાર કર્યો, તરત પોતે બાબુ પડશું ફેરવું કે 10-50 મિનિટ ત્યાગ બનાવ્યું. આ રીતે બીજાએ પણ ગોસળિયા વગેરે પણ એમ કે એમને બોલાવ્યા સંભળાવવા માટે, તો પોતે તો હાલ બધા છાનામાં ના બેસી રહ્યો, વખતે પોતે ઉચ્ચાર કરે પણ બીજાને બોલવા પોતે પોતાના ગુણ પ્રમાણે ઉચ્ચાર કરતા હતા પણ બીજાને બોલવા નતા દેતા. ક્યારેક ક્યારેક એમને શું કહું, જેને અનુસરીને હે દેવો હે પરમાત્મા હે દેવાની દેવ સંજાત્મક સ્વરૂપ સ્વામી એવા બધા ઉચ્ચારણના એટલે પછી એમને ના પાડી, પછી કોઈ પણ કહેવાનું બંધ રાખ્યું છે અને એમને સમાધિ મરણ એવી રીતે દેહાંતનો છેલ્લા પ્રસંગ છે પણ બહુ સારી રીતે પ્રત્યક્ષ હતા ને અંબાલા.
ભગવાન